તારીખ 6/10/1991 શ્રી પરમાત્મા પ્રકાશ ઉપરના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 177 તારીખ 6/10/1991 શ્રી પરમાત્મા પ્રકાશ ઉપરના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 177
વજન છે એ કારણ ઉપર છે, કાર્ય ઉપર વજન નથી.
ઉપર
ના પડી રાખવા
નીચે નીચે
સિદ્ધ દશા છે એમાં પણ જે નિશ્ચય દ્રવ્ય છે એ ધ્રુવ દ્રવ્ય છે. નિશ્ચય દ્રવ્ય એટલે પરમ પારિણામિક ભાવ અને સિદ્ધ દશા એ ક્ષાયિક ભાવ છે. પરમ પારિણામિક ભાવ થી ક્ષાયિક ભાવ અથવા ચારે ભાવ જુદા છે.
ક્યાં
સિદ્ધ અવસ્થા છે ને સિદ્ધ દશા ક્ષાયિક અવસ્થા પણ છે. જે ત્રિકાળી દ્રવ્ય છે એ તો જેમ સિદ્ધ સિદ્ધ પરમાત્માની દશા વખતે છે એ નિગોદ વખતે પણ એમ જ છે. અવસ્થા સિદ્ધ સમાન સિદ્ધ સ્વરૂપે હો કે અવસ્થા નિગોદ સ્વરૂપે હો, જે પરમ પરિણામિક ભાવ છે એ તો બે વખતે એવું ને એવું ને એમ જ છે, એમાં કઈ ફેર નથી. એ નિશ્ચય દ્રવ્ય છે, એ નિશ્ચય દ્રવ્ય છે. નિશ્ચય દ્રવ્ય કયો છે? પર્યાય નથી. જો નિશ્ચય દ્રવ્ય ને પર્યાય હોય તો એ પર્યાય પણ નિશ્ચય થઈ જાય તો નિગુદ જ રહે, સિદ્ધ સિદ્ધ જ રહે, બદલાય જ નહીં કઈ. પણ અવસ્થા બદલાય છે માટે એ નિશ્ચય આત્મા નથી. એટલા માટે તો આપણે નિયમ સાથે આધારમાં લીધી કે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, શું લીધું ત્યાં? સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે તેને આ કારણ પરમાત્મા ખરેખર ઉપાધિ, ખરેખર આત્મા છે, તે જ ઉપાધિ છે, એ જ ખરેખર આત્મા છે, એ જ નિશ્ચય આત્મા છે. કે જે આત્મા ચારે પ્રકારના ભાવથી રહિત છે, નહીં નહીં કારણ પરમાત્મા એટલે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પરમ પરિણામિક ભાવ છે. એ તો કારણ પર્યાયનો એ વર્તમાન અંશ છે, એ તો એનું વર્તમાન વર્તતું છે એને કારણ પર્યાય કહે છે. પણ અહીંયા જે પરમ પરિણામિક ભાવ એને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કહેવામાં આવે છે, એને નિશ્ચય દ્રવ્ય કહેવામાં આવે છે, એને નિશ્ચય આત્મા કહે છે. એ પર્યાય વિનાનું છે, એ પર્યાય વિનાનું છે. 320 બીજો આધાર કાલે લીધો હતો જયસેનાચાર્યનો કે આત્મા ને નિષ્ક્રિય કહો છો તો નિષ્ક્રિય ઇતિ કો અર્થ કે નિષ્ક્રિય ઇતિ કે બંધ ને બંધ નું કારણ, મોક્ષ ને મોક્ષ નું કારણ, તેનાથી રહિત છે તેને અમે નિશ્ચય નિષ્ક્રિય આત્મા કહીએ છીએ. એ નિશ્ચય આત્મા છે. આમાં શું છે? આત્મા જે દ્રવ્યગુણ પર્યાય જેની સત્તામાં દ્રવ્યગુણ પર્યાય છે એવો જે આત્મા પદાર્થ, એનું મૂળ સ્વરૂપ શું? જેને આપણે એલિમેન્ટરી સ્વરૂપ કહીએ, તાત્વિક સ્વરૂપ કહીએ, મૂળ તત્વ શું એનો? તો કે એનો જે ત્રણેય કાળે રહેતો સ્વભાવ, એકરૂપ રહેતો સ્વભાવ, એ એનું મૂળ સ્વરૂપ છે. એને એ આત્માની પ્રોપર્ટી કહો, પણ કેવી પ્રોપર્ટી? કે અનાદિ અનંત શાશ્વત અક્ષય અક્ષય નિધાન એ એનું મૂળ સ્વરૂપ છે. એટલે શું છે કે એના ભાનમાં મોક્ષ માર્ગ ને મોક્ષ થાય છે, એના અભાનમાં સંસાર થાય છે. એ બધું પર્યાય ડિવિઝન માં થાય છે. એ ડિવિઝન આખું જુદું છે. આ ડિવિઝન ત્રિકાળી પર્યાયમાં આવતો નથી, પર્યાય ત્રિકાળીમાં જાતિ નથી. સામાન્ય ત્રણેય કાળે સામાન્ય રહે છે, અસામાન્ય આત્મા છે. કોમન ફેક્ટર જેને કહીએ, સામાન્ય સામાન્ય ત્રણેય કાળે રહે છે, વિશેષ વિશેષ ત્રણેય કાળે રહે છે. વિશેષ બદલતું છે, સામાન્ય છે એ બદલતું નથી, બદલે છે, માટે એને વિશેષ કહીએ છીએ. બે એક પદાર્થના અંગ છે, એક બદલતા અંગને વિશેષ કહીએ છીએ, એક નહીં બદલતા અંગને સામાન્ય કહીએ
છીએ.
જૈન દર્શનનું જે ટોપ સિક્રેટ છે એ આ જગ્યાએ છે. ટોપ સિક્રેટ અથવા જેને પરમ રહસ્ય કહેવામાં આવે, ગુજરાતી ભાષામાં આપણે એમ કહીએ કે
પરમ રહસ્ય,
પરમ રહસ્ય છે. આ વિક્રમ ગાથાઓ છે પરમાત્મા પ્રકાશ. વિતરાગ સર્વગુણ દેવ કથિત તત્વ કો જીવને જાના નહીં. કયું તત્વ? ધ્રુવ તત્વ. ધ્રુવ આખા કંદ પડા હે, એ જે વાત કરી કે ધ્રુવ આખો કંદ પડ્યો છે અંદરમાં, એને વિતરાગ સર્વજ્ઞ દેવે કહ્યો છે. એ કથિત તત્વને જીવે જાણ્યું નથી. આવું સ્વરૂપ વિતરાગ સર્વજ્ઞ દેવની દિવ્ય ધ્વનિમાં પ્રકાશિત થયું. ગુરુદેવ તો કેવું ભૂલેલા છે. ભાઈ તારા સ્વરૂપના ગાણા દિવ્ય ધ્વનિમાં ભગવાને ગાયા. સમોસરણ મધ્યે સર્વજ્ઞ દેવ જૈન પરમેશ્વર વિરાજમાન હતા, એને તારા જ ગાણા ગાયા છે, તારા સ્વરૂપના ગાણા ગાયા છે. એવો તો મહિમાવંત છો. બાળક હોય તો એને ગીત ગાઈને સુવડાવે છે, આકોટો કરે, કરવા માંડે. 6 મહિનાનું બાળક હોય પણ આકોટો કરે તો કરવા માંડે, અને એને તું ડાયો 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 એમ કરે તો હોઈ જાય. એમ ભગવાને તારા ગુણના ગાણા ગાયા છે. અવગુણ તારામાં તારી અવસ્થામાં ભર્યા છે ભગવાનને ખબર છે, પણ તારા અવગુણના ગાણા નથી ગાયા. કેમ કે એ કઈ મહિમા કરવાની ચીજ નથી. મહિમા કરવાની ચીજ તો ગુણ છે, એ ગુણ ભર્યા છે તારામાં, એના ગાણા ગાયા છે. જગાડવા માટે ગાયા છે. જીનવાણી જગાડે છે તો કે ને, જગતની માતા બાળકને સુવાડે છે અને જીનવાણી માતા જીનને જગાડે છે. ગાળા તો બે ગાય છે, પણ એક સુવાડવા ને આ જગાડવા માટે ગાય છે. ભગવાન આત્મા સદૃશ ધ્રુવ પરમ પરિણામી ભાવ હે. આ ભગવાને કહ્યું છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું કે તારો આત્મા પણ મારા જેવો ભગવાન આત્મા સદૃશ એક રૂપ, સદૃશ એટલે એવો ને એવો રહેતો, ધ્રુવ પણ કાયમ અનાદિ પરમ પરિણામ આવે. ઈશ દ્રષ્ટિ સે દેખને મેં આવે તો શું છે, સ્વરૂપને આ દ્રષ્ટિથી જોવામાં આવે તો બંધ ઓર મોક્ષ ઈશ મેં, એમાં બંધ મોક્ષ નથી જાવ. બંધ ને બંધ નું કારણ, મોક્ષ ને મોક્ષ નું કારણ કાંઈ એમાં નથી. મોક્ષ ભી અપરમ ભાવ હે. આ પરમ ભાવ છે, પારિણામિક ભાવ છે, તે પરમ ભાવ છે. અને મોક્ષ પણ અપરમ ભાવ હે. મોક્ષ કા માર્ગ તો અર અપરમ ભાવ હે હી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો અપરમ ભાવ છે, પણ સિદ્ધ દશા પણ અપરમ ભાવ છે એમ કેવું છે. મોક્ષ છે ને એ તો કે અપરમ ભાવ છે. મોક્ષ માર્ગ તો અપરમ ભાવ હે હી, मगर केवल दर्शन, केवल ज्ञान, केवल आनंद, केवल वीर, ये भी एक समय के पर्याय अपरम भाव है, और त्रिकाली भाव
परम भाव
है। अब तो चुप कुछ है, छोटी फूटी दिखाई दे सकते बिना का वो तो क्यों चोखू कैसे द्रव तो निश्चय द्रव है तो परिणमन बिना का उत्पाद वे बिना का है परिणमन बिना का है उत्पाद वे बिना का है આત્મા ને ઉત્પાદ વિના નો જોયો છે એમ કરીને ગાથા લીધી છે 43 ભાવ અભાવ હી સંજીવમ ભાવા ભાવ ની શોધી ભાવ અને અભાવ ભાવ એટલે ઉત્પાદ અને અભાવ એટલે વ્યય શું ત્રીજા પેરેગ્રાફ ની પહેલી પહેલા ગ્રાફ પેરેગ્રાફ છેલ્લી યુનિટી માં છે વસ્તુ મેં કર્મ નહીં હે શરીર નહીં હે પુણ્ય પાપ કા ભાવ નહીં હે ઉત્પાદ વેરૂપ પર્યાય વસ્તુ મેં ઉત્પાદ વેરૂપ પર્યાય છે એ પણ વસ્તુ મેં નહીં હે સુવર્ણ કે જેવર મેં સુવર્ણ મેં છે કડા કી અવસ્થા હોય કે કુંડલા દેતી હોય ઇસમેં સુવર્ણ ઉત્પાદ ઇસમેં સુવર્ણ ઉત્પાદ વે છે રહી છે સોનું ઉત્પાદ્યું નથી ને સોનાનો નાશ નથી થયો હાથ કર્યા છે એમ કહે છે એસે આત્મદ્રવ્ય મેં પરિણામ જ નહીં એ શું કહેતા હે આત્મામાં પરિણમ નથી કે આત્મા એકલા ધ્રુવ પિંડ ઉસમે રાગ વિકલ્પ ઉત્પાદ વ્યય નહીં હે વસ્તુ ઉત્પાદ ઉત્પાદ વ્યય કા પરિણમ બિના કી હે ત્રીજી લીધે વસ્તુ ઉત્પાદ વ્યય કા પરિણમ બિના કી હે શું શરૂઆતમાં આવી દેહી જો દીઠું જીણવર દેહ મારી ને જીણવરે આમ જોયું છે એટલે સદેહ પરમાત્મા જે અરિહંત દેવ છે એ તીર્થંકર દેવે આમ જોયું છે એમ કે છે એમ તીર્થંકર દેવ ની સાક્ષી આપે છે આમાં શું છે મુદ્દો શું છે જે વિચારવા જેવો મુદ્દો છે એ શું છે આ જીવે અનાદિથી વૈયક સમયની વર્તમાન પર્યાયમાં એકત્વ કરી દીધું છે અને વર્તમાન અવસ્થા જેવો જેવડો હું પછી એના ફળ રૂપે અત્યારે મનુષ્ય તો કે હું જેટલો મનુષ્ય ને જેવડો મનુષ્ય એટલો જ હું શું એવી રીતે પકડી છે મનુષ્ય પણ હું છૂટે જે છૂટે એટલે મારો નાશ થઈ જાય અને માણસ જન્મે ત્યારે જાણે એ ઉત્પન્ન થઈ ગયો આ બધું પર્યાય દ્રષ્ટિને લઈને થયો અને તમામ દુઃખ એને લઈને ઉભા થયા તમામ મલિન પરિણામો કષાય બધા આને લઈને ઉત્પન્ન થયા શેને લઈને પર્યાય બુદ્ધિને લીધે એ પર્યાયનું એકત્વ છોડાવવા માટે એમ કહે છે કે તું ઉત્પાદ લે જ નથી ને પણ તું ધ્રુવ છો તું ધ્રુવ છો એમ તને તારો પોતાપણો ધ્રુવમાં તને જણાવવું જોઈએ તારું ત્રિકાળ અસ્તિત્વ ત્યાં છે જો અંતરમાં એકત્વ થાય તો કોઈ ઉપાધિ નહીં કોઈ દુઃખ નહીં અને જો અંતરમાં એકત્વ ન થાય તો તમામ ઉપાધિને તમામ દુઃખ 84 લાખ લઈને પડ્યા છે આ ચોખ્ખે ચોખ્ખી વાત આપી છે શું શું કે છે કે દ્રવ પરિણમન બિના કા ઉત્પાદને બિના કા હૈ ઉસ ઉપર દ્રષ્ટિ દેને કી હૈ એના ઉપર દ્રષ્ટિ દેવાની છે. દ્રષ્ટિ દેવી એટલે શું કે ત્યાં અસ્તિત્વ ગ્રહણ થયું, ત્યાં અસ્તિત્વ ત્રિકાળ છે, ત્રિકાળ અસ્તિત્વ શક્તિ ત્યાં રહેલી છે, ત્યાં જ અસ્તિત્વનું ગ્રહણ થયું એને દ્રષ્ટિ દીધી એમ કહેવામાં આવે છે. દ્રષ્ટિ સત્તા ગ્રાહક છે. દ્રષ્ટિનું શું કાર્ય છે કે દ્રષ્ટિ હંમેશા સત્તા ગ્રાહક છે. અત્યારે પણ આપણે શું કરીએ છીએ, હું છું એનો વાંધો નથી, હું ન હું એનો વાંધો છું. સૌથી ભય મૃત્યુનો છે ને, નાશનો ભય છે. તો હું છું એનો વાંધો નથી, ઠીક, હું છું. પછી તો કે મારે મારું કુટુંબ છે તો એની સત્તા જ પકડે છે ને, ગણમાં બે છે એટલી મારી પાસે મૂડી છે, તો મૂડી ની સત્તા પકડે છે, બીજું શું પકડે છે, ખિસ્સામાં લઈને ફરે છે, બેંકમાં મૂકી આવે છે. બેંક ના બધાની મૂડી ભેગી પડી છે, બધા જુદા જુદા ખાના રાખ્યા છે કે ભાઈ આ ધીરુભાઈ નું બેલેન્સ આ ખાનામાં રાખો, એના ખાતામાં જે બેલેન્સ હોય એનું એક ખાનું જુદું રાખો, આ શાંતિભાઈ નું બેલેન્સ આ ખાતામાં રાખો, ને બે ના ભેગા કરીને બંડલ વાળી દેશે. કે શેર ગણીને શું કરશે, બે ના ભેગા કરીને બંડલ વાળી દેશે. આ જીવ તો એની સત્તા પકડે છે, ભલે ત્યાં ભેગા કરીને એમ કે છે મારા પૈસા કોઈને ભેગું કરીશ નહીં ભાઈ, મારી નોટું જુદી રાખજે, હું લેવા આવીશ ત્યારે પછી મારે જોશે, ભાઈ તારે જોશે મને ખબર છે, તારે કઈ લેવા દેવા નથી, તારે સત્તા હારે જ લેવા દેવા છે. શેની હારે લેવા દેવા છે, પૈસા હારે લેવા દેવા છે, પૈસા ની સત્તા હારે લેવા દેવા છે. સો બસ એ દ્રષ્ટિ ત્યાં પડી છે. એનો અર્થ શું છે, જે સત્તા સાથે સંબંધ છે ત્યાં દ્રષ્ટિ પડી છે. અને પછી ઉઠાવો દ્રષ્ટિ ત્યાંથી. હવે તારી સત્તા ત્રિકાળ અસ્તિત્વ તારા ધ્રુવપદમાં છે, એનું ગ્રહણ કરવું, એને દ્રષ્ટિ આપી, એને સમ્યક દ્રષ્ટિ કહી, એને સમ્યક દર્શન કીધું, બસ આટલી જ વાત છે. દ્રષ્ટિ છે એ સત્તાગ્રાહક છે. ઊંધી પડે તો એ સત્તાગ્રાહક છે, અબળી પડે તો એ સત્તાગ્રાહક જ છે. એનો ગુણ સત્તાગ્રહવાનો છે, બીજું કઈ નથી. એને સત્તા ગ્રહવામાં પણ એવી સત્તા જોઈ છે કે જે કોઈ દી મટે નહીં. એટલે અહીંયા પણ એ કુટુંબ પરિવાર પૈસા ને જે સત્તા ગ્રહણ કરે છે ત્યાં મહેનતી કરે છે કે આમાં કાયમ રહેવું જોઈએ, આ બધું મારે, મારે કુટુંબ કાયમ રહેવું જોઈએ, મારું ઘર કાયમ રહેવું જોઈએ, મારા પૈસા કાયમ રહેવું જોઈએ, મારે આ બધું કાયમ રહેવું જોઈએ. પણ કોઈ કાયમ રહેતું નથી. ટાઈમ થાય એટલે હું હાલવા માંડે છે, પોતે પણ હાલવા માંડે છે. કોઈ હાલવા કોઈ રહેતું નથી. પછી એને દુઃખ થાય છે, મારે અહીંયા રાખવાનો ભાવ હતો ને, મારે તો કાયમ રાખવાનો ભાવ હતો, તારો ભાવ કામ ન આવે. વસ્તુનું સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, કોઈના વિકલ્પ અનુસાર વસ્તુ બની જતી નથી. વિકલ્પ અનુસાર વસ્તુ બની જાય તો પથ્થરના હીરા બનાવી નાખે માણસો, પણ પથ્થર પથ્થર જ રહે. એમાં હીરાની કલ્પના કરવાથી કઈ પથ્થર હીરો થાય નહીં, કલઈ ચાંદી થાય નહીં. ગમે એટલી ચળકતી હોય તો પણ કલઈ ચાંદી થાય નહીં, કલઈ કલઈ જ રહે. એવું છે કે મુખ્યતા ધ્રુવને રાખવી, મુખ્યતામાં શું છે, મુખ્ય ગુણ તો જ્ઞાન કરે છે. એક જ્ઞાન ગુણના પરિણામમાં જ મુખ્ય ગુણ કરવાનો ગુણ છે. એમાં શું છે કે બે સાથે રહે છે. જે જ્ઞાનમાં ધ્રુવ સ્વરૂપની મુખ્યતા આવી એની દ્રષ્ટિ થશે. જેની દ્રષ્ટિ હશે, જે સ્વરૂપની દ્રષ્ટિ હશે એની જ જ્ઞાનમાં મુખ્યતા રહેશે. દાખલા તરીકે અત્યારે દેહની દ્રષ્ટિ છે, શું અત્યારે માનો કે દેહની દ્રષ્ટિ છે, કે સંયોગની દ્રષ્ટિ છે, આ જીવ સંયોગ દ્રષ્ટિ છે કે રાગની દ્રષ્ટિ છે, તો શ્રદ્ધા એની છે પરતત્વની, તો એની જ મુખ્યતા રહેવાની. પછી અહીંયા શાસ્ત્ર લઈને બહેને આત્મા આત્મા કરે ને, પણ મુખ્યતા ન થાય. શું શાસ્ત્ર લઈને આત્માના ગાણા ગાવા બહેને, તો મુખ્યતા ન થાય, કેમ કે દ્રષ્ટિ ત્યાં પડી છે. માટે એની જ જ્ઞાન માં મુખ્યતા થાય. દ્રષ્ટિનું બળવાન પણ ઘણું છે. દ્રષ્ટિ એક સાથે પૂરી શક્તિથી પરિણમે એવો ગુણ છે. ઊંધો કે હવળો, હવળો હવળો ગમે તે રીતે પરિણમે, પણ પૂરી શક્તિથી પરિણમવાનો છે. એટલે એનું બળ ઘણું છે, એની શક્તિ ઘણી છે. બીજા ગુણમાં વહેંચણી થઈ જાય છે પરિણમનની અંદર. જયારે આની અંદર પૂરેપૂરું ઊંધું પણ પરિણમન પૂરું, સૌ પણ પૂરી શક્તિથી પૂરું પરિણમન આવે છે. એટલે એનું બળવાન પણ શક્તિ એની ઘણી બહાર આવી જાય છે, પૂરી શક્તિ એની પરિણમનમાં બહાર આવે છે. એટલા માટે એને દંશણ મૂલો ધમ્મો એ કુંકુંદાચાર્ય દેવે અષ્ટપાવરમાં સૂત્ર બાંધ્યું કે દંશણ મૂલો ધમ્મો, આખા આત્માનું એક આત્માને એક વૃક્ષ ગણવામાં આવે તો એનું મૂળ છે એ શ્રદ્ધાન છે. જેમ જેનું મૂળ મજબૂત, એ ઝાડને કદી વાંધો નહીં, ભલે ને ગમે તેવા ઝંઝાવાત આવે એ ઝાડ નહીં પડે. શ્રદ્ધાનું મુખ્ય છે, શ્રદ્ધાનું ગુણ મુખ્ય છે, અને જ્ઞાન બે આમ જ્ઞાન ગુણ પણ મુખ્ય છે. શું પણ પૂરા પરિણમનની અપેક્ષા એ શ્રદ્ધાની મુખ્યતા છે. અને મુમુક્ષુની ભૂમિકામાં શ્રદ્ધા પૂરેપૂરી ઊંધી, પૂરેપૂરી વિપરીત પરિણમતી હોવાને લીધે, અને જ્ઞાનમાં સ્વભાવ ખુલ્લો હોવાને લીધે સાધન તરીકે જ્ઞાનની મુખ્યતા કરવામાં આવે છે. જ્ઞાનમ એકમ સાધનમ, સાધનાદિ વિધૌ ચિતઃ. જ્ઞાન એક જ સાધન છે મુમુક્ષુ માટે, એ વાત છે. મૂંઝવણ ન થાય તમને. કોઈ પણ જાતનું કથન આવે તો તમને દીવાની જેમ ચોખ્ખું લાગે કે આમાં આમ કહેવા માંગે છે. જેમ કે ભૂતાર્થ આશ્રયે નવ તત્વનું જ્ઞાન તે સમ્યક દર્શન છે. ધ્રુવના આશ્રયે નવ તત્વનું જ્ઞાન તે સમ્યક દર્શન છે. તો ભૂતાર્થના આશ્રયે જે ત્રિકાળી સત્તાને ગ્રહણ કરી, પછી નવના જ્ઞાનને અમે સમ્યક દર્શન કહેશું, નહીં તો નવના જ્ઞાનને અમે સમ્યક દર્શન નહીં કહીએ. તો નવનું જ્ઞાન તો જ્ઞાન છે, તો જ્ઞાનને જ્ઞાન કયો ને જ્ઞાનને સમ્યક દર્શન શું કરવા કયો છો? તો કે આ સમ્યક દર્શનની જ્ઞાન પ્રધાન કથન વ્યાખ્યા છે. વ્યાખ્યા કરવામાં, ડેફિનેશન કરવામાં એ ગુણની પ્રધાનતાથી બીજા ગુણની વ્યાખ્યા કરવાની છૂટ છે. શું? એટલે આત્માના પાંચ મુખ્ય ગુણ છે. આપણે એટલે પછો 25 દાખલા દીધા છે, દ્રષ્ટાંત સાથે એ વાત લીધી છે. એમાં પછી જે 36 લીધા છે એમાં પાંચ ગુણ આ લીધા છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ અને સુખ, પાંચ ગુણ લીધા છે. પછી દ્રવ ગુણ અને પર્યાય, પછો 25 ભેદ આ પાંચ ગુણ ના થયા. અમે આમાં કરીએ તો એકબીજાને એકબીજામાં લાગુ કરીએ તો પછી દ્રવની પ્રધાનતાથી ગુણની વ્યાખ્યા, ગુણની પ્રધાનતાથી દ્રવની વ્યાખ્યા, દ્રવની પ્રધાનથી પર્યાયની વ્યાખ્યા, પર્યાયની પ્રધાનતાથી દ્રવની વ્યાખ્યા. દ્રવ ગુણ પર્યાયમાં આપસમાં 9 ભેદી થયા, 25 ને 9 34. હવે બે ભેદ રહ્યા, ભેદની પ્રધાનતાથી અભેદની વ્યાખ્યા અને અભેદની પ્રધાનતાથી ભેદની ભેદનું કથન. ભેદા ભેદમાં થોડુંક ગૂંચવણ થાય છે મુમુક્ષુઓને. એટલે આ 36 ખુલાસા કરી નાખ્યા એ પ્રકરણ લઈને, કે આ 36 પ્રકારના કથનોની શૈલી આવે ત્યાં ક્યાંય મૂંઝાવું નહીં. આ વિવિક્ષાનો તમે ચાવી સમજી લ્યો કે આમાં શું કઈ રીતે કથન શૈલી આવે છે, એટલે કોઈ પણ શાસ્ત્ર નું કથન આવે એટલે તમને તો દીવાની જેમ સમજણ ચોખ્ખી હોય, તમારા સમજણ ની અંદર દીવા જેવી વાત હોય કે આમ કહેવા માંગે છે, આમ કહેવા માંગે છે. અહીંયા આ કથન આ પ્રધાનતાથી આ ગુણ ની વાત ચાલે છે, અહીંયા અહીંની પ્રધાનતાથી આ ગુણ ની વાત ચાલે છે, એવી રીતે થઈ જાય છે. એટલે એને નય નિરીક્ષા કહે છે. જેની મુખ્યતા થાય તેને તે નય નો ઉપયોગ કહેવામાં આવે છે, બાકી બધું જ્ઞાન માં ગૌણ રહી જાય છે. જેમ કે સોનું અને સોનાનો ઘાટ, સોનું ધાતુ, સોનાની ધાતુ અને એનો ઘાટ, તો ઘાટનો જે નકશી ને ડિઝાઇન ને એ છે એની મુખ્યતા કરવા જાય ત્યારે સોનું ગૌણ થઈ જાય, ત્યારે સોનું ગૌણ થઈ જાય કે નહીં. આ ઘાટ છે, આ ઘાટ છે, આ ઘાટ છે, પણ મને આ પસંદ છે, તો કે આની ઘડાઈ વધારે લાગશે, તો કે ઘડાઈ વધારે લાગે તો પણ મારે એ ઘાટ લેવાનો, પણ સોનું એટલું ને એટલું છે, છતાં કિંમત વધારે, કાંઈ વાંધો નહીં, કેમ કે ત્યાં ઘાટની મુખ્યતા છે. પછી એ દાગીનો વેચવા જાઓ તો કે ઘાટની મુખ્યતા નથી, સોનાના પૈસા મળશે, ઘાટના પૈસા. તો ચિત્ત તો બે એક હારે જ છે, ઘાટે છે ત્યારે સોનું છે, સોનું છે ત્યારે ઘાટ છે, પણ મુખ્ય ગૌણ થઈ જાય છે. જ્ઞાનમાં મુખ્ય ગૌણ થાય છે, સાથે એની સાથે જ્ઞાન અનુસાર વચનમાં પણ મુખ્ય ગુણ થાય છે. વચનને વચન નહીં અથવા શબ્દ નહીં કહેવાય છે, વચનની પર્યાયને શબ્દ નહીં અથવા કથન કહેવાય છે, અને જ્ઞાનની પર્યાયને જ્ઞાન નહીં કહેવાય છે. એમ નહીં બે પ્રકારે છે. ક્યાંક વચન નહીં ની વાત હોય છે ને જ્ઞાન નહીં ની વાત નથી હોતી, જ્યાં જ્ઞાન નહીં ની વાત હોય છે ત્યાં વચન નહીં ની વાત ક્યાંય નથી હોતી. તો એ રીતે પણ બધું સમજવું જોઈએ જ્યાં જેમ આવતું હોય. હા, એ એટલા માટે સાધન છે, એટલા
માટે
ઈ જ્ઞાન ફોગટ છે, પણ ઈ જ્ઞાન પરલક્ષી છે માટે ફોગટ ગયું. હવે જયારે જ્ઞાન ના પ્રકરણ માં ઊંડું ઉતરવું હોય તો પણ સ્થૂળ કથન છે. હવે જ્ઞાનમાં સૂક્ષ્મપણે ઊંડું ઉતરવું હોય તો કે જે સ્વલક્ષી જ્ઞાન છે તે કદી નિષ્ફળ જતું નથી, પછી તે ભલે તુષ્માસ ભિન્ન જેવું અલ્પ હોય તો. અને પરલક્ષી જ્ઞાન નિષ્ફળ જાય છે ભલે 11 અને 9 પૂર્વનું હોય તો પણ. એટલે હવે જ્ઞાનના પ્રકરણમાં આવો ત્યારે તમારે એના ઊંડાણમાં જવું જોઈએ, સ્વલક્ષી ને પરલક્ષી. તો સ્વલક્ષી જ્ઞાન છે તે એવું કામ કરે છે કે અનાદિની ઊંધી પડેલી મિથ્યા શ્રદ્ધાને ઉલટાવીને હવળી કરી નાખે છે. સાનુભવના કાળમાં સમય દર્શન થાય છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન નથી થતું. 17-18 ગાથા શું એવું છે, એટલે બહુ જાડું કાતું જ આમ આવે, જરાક ઝીણું કાતવું પડે પછી. અને કારણ કાર્યનું લોજિક છે એ તો વિજ્ઞાન અનુસાર સમજવું, કે આત્મા જે પદાર્થ છે એનું સાયન્સ શું છે, સાયન્ટિફિક વાત હોવી જોઈએ, એના વિજ્ઞાન અનુસાર વાતને કારણ કાર્યના લોજિકને સમજવું જોઈએ. જ્ઞાન દ્રષ્ટિને ઉછળાવે છે માટે જ્ઞાનની મુખ્યતા કરવામાં આવી છે. અને દર્શનનું બળ પૂરેપૂરું બહાર વ્યક્ત થાય છે સમ્યક દર્શન થતા, માટે મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનની પ્રધાનતા કરી. અને પેલા સૂત્ર ની અંદર પદ સમ્યક દર્શન નું વાપરું માર્ગ ની અંદર, કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. દર્શન ને કેમ ચાલુ પદ આપ્યું, કે એની પ્રધાનતા છે મારે એમ વાત છે. જ્યાં જે કારણ છે એ કારણ થી કથન ચાલ્યું છે, બધે એક કારણ નથી, બધે એક કથન નથી. જ્યાં જ્યાં જે જે પ્રકારે કથન છે ત્યાં ત્યાં તે કારણ ને હેતુથી હેતુપૂર્વક કરવામાં આવ્યું છે. ત્યાં તે કયો હેતુ સચવાય છે, કયા હેતુ થી એ વાત ચાલે છે, બરાબર સમજવું એવું છે. દર્શન મૂળો ધમો એટલે કહે છે દ્રષ્ટિના બળે જીવ આગળ વધે છે મોક્ષ માર્ગે. જે જ્ઞાન તો એને છે આત્માનો, પણ દર્શન શ્રદ્ધાના બળે આગળ વધે છે. બરોબર, ચારિત્ર માં કેમ આગળ આવતો જાય છે, શ્રદ્ધાના બળે આગળ વધે છે. બહુ વ્યવસ્થિત વાત છે, બહુ વ્યવસ્થિત વાત છે, એકદમ સિસ્ટમેટિક પદ્ધતિ સર છે. આગુ પાછું જરાક કરવા જાય એટલે તત્વ નું ખૂન થઈ જાય, ફેરફાર કરવા જાય એટલે દ્રષ્ટિ દેને કી હૈ એટલે એની સત્તા ગ્રહણ કરવાની છે શ્રદ્ધાથી. એસા સુનકર શિષ્ય ને પ્રશ્ન ક્યા, આ સાંભળીને શિષ્ય પ્રશ્ન કર્યો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કર આત્મા મોક્ષ કા કરતા નહીં હૈ, તો એસા સમજના ચાહીએ કે શુદ્ધ નહીં કર મોક્ષ હી નહીં હૈ, ઓર જો મોક્ષ હી નહીં હૈ તો યત્ન કરના વૃથા હૈ. આ એક પ્રશ્ન ઉઠાવ્યો, બહુ પ્રયોજનભૂત વાત કરી કે આપ એમ કહો છો કે આત્માને ઉત્પાદ્ય નહીં, વાત તો પછી આત્માને પર્યાય નથી, તો મોક્ષ તો પર્યાયમાં થાય છે, માટે આત્માને મોક્ષ જ નથી, અને જો આત્માને મોક્ષ નો હોય તો એના માટે પ્રયત્ન કરવો તે વૃથા છે. આ પછી બીજી મુસીબત આવી, જ્યારે આપે આત્માને એમ કહ્યું કે ઉત્પાદ વિનાનો છે અને પર્યાય રહી છે, તો આ પછી બીજી મુસીબત છે. અમારે તો મોક્ષ કરવો છે, પૂર્ણતાના લક્ષ્ય ઉપડ્યા છે, અને આપ કહેશો કે આત્માને મોક્ષ જ નથી, જાઓ, અને મોક્ષ નથી તો સંસાર નથી, સંસાર નથી તો મોક્ષ નથી, જાઓ. આમાં તો મુશ્કેલી બીજી આવી પછી અમારે, હા બોલ. ઉસકા ઉત્તર કહેતે હૈ કે વસ્તુ જો સચિત્રકાર વો સ્વયં બંધ મોક્ષ કો નહીં કરતી હૈ. વસ્તુ જે સચિત્રકાર છે, ધ્રુવ તત્વ છે, આત્માનું મૂળ સ્વરૂપ છે, વો સ્વયં બંધ મોક્ષ કો નહીં કરતી હૈ. એ પોતે તો ધ્રુવ જ રહે છે, એ બંધ મોક્ષ ને કરતી નથી. પરિણત હુઈ પર્યાય મેં બંધ મોક્ષ યા મોક્ષ માર્ગ હૈ, પણ જે પરિણમેલી પર્યાય છે એમાં બંધ છે, મોક્ષ પણ છે અને મોક્ષ નો માર્ગ પણ છે. પર્યાયમાં નથી એવું પણ કીધું કે છે. ત્રિકાળી ધ્રુવ સામાન્યમાં નથી એમ અમે કહીએ છીએ, પણ પરિણમેલી પર્યાયમાં નથી એવી ક્યાં અમે વાત કરીએ છીએ. જો પરિણમેલી પર્યાયમાં નથી એમ કહો તો સાંખ્ય થઈ જાય છે. પરિણમેલી પર્યાયમાં તો છે એમ કહેશે. પરિણત હુઈ પર્યાય મેં બંધ મોક્ષ યા મોક્ષ માર્ગ હૈ, શુદ્ધ નિશ્ચય નહીં છે વસ્તુ મેં બંધ મોક્ષ નહીં હૈ, તો શુદ્ધ નિશ્ચય મોક્ષ કા પુરુષાર્થ ભી નહીં હૈ. શુદ્ધ નહીં થી મોક્ષ નો પુરુષાર્થ નથી, મોક્ષ હૈ વો બંધ પૂર્વક હૈ, પણ મોક્ષ કી પર્યાય આત્મા મેં હોતી હૈ વો બંધ પૂર્વક હોતી હૈ. બંધ કા ઉત્પાદ હોતા હૈ ઓર ઉસકા નાશ હોકર બાદ મેં મોક્ષ હોતા હૈ, ઓર જો બંધ હૈ વો શુદ્ધ નિશ્ચય નહીં હોતા હી નહીં. વસ્તુ સ્વરૂપ મેં શુદ્ધ નિશ્ચય નહીં છે, બંધ હો તો બંધ કભી છૂટે નહીં. નિશ્ચય થી જો વસ્તુમાં બંધ હોય તો બંધ નો નાશ જ ન થાય અને મોક્ષ જ ન થાય. માટે જ્યાં બંધ છે વ્યવહારના વિષયભૂત પર્યાયમાં, ત્યાં બંધ છે અને ત્યાં બંધ નો નાશ થઈને મોક્ષ થાય છે. એ તો સુગાનીજીએ કીધું ને, આની ચર્ચામાં એ વાત આવશે હવે પછી આપણે, કે હું ત્રિકાળી છું તો નિગોદની પર્યાયથી મને કાંઈ નુકસાન નથી અને સિદ્ધની પર્યાયથી મને કાંઈ લાભ નથી, કહેશે હવે. વાત કરી હતી ત્યારે બધી ચર્ચા ચાલતી હતી, ત્રીજા ભાગ છપાઈ ને પાના પાઈ લેતા આવ્યા હતા, એના ઉપર થોડી ચર્ચાઓ ચાલી. આ 6 મહિનામાં ગયા, 6 મહિનામાં બસ આ દિવસોમાં ઈડર ગયા હતા 12 મહિના પહેલા. જૈન દર્શન નું ઉપલબ્ધ સાહિત્ય છે અત્યારે જે આપણી પાસે ઉપલબ્ધ સાહિત્ય છે એમાં આ એક જુદી ક્વોલિટી નું પુસ્તક છે. એ વાત કરી હતી, કેટલીક વાત એની અંદર સાધારણ લાગે એવી છે. હું તો વાત એમાંથી નીકળી, તે કોક કોક વાત અંદર એમ લાગે કે સાધારણ વાત, કેમ આવી સાધારણ વાત આમાં છે, પણ ખરેખર ત્યાં કોઈ અસાધારણ વાત છે એમ સમજીને લીધી છે. તે દિવસે જે દિવસે સંપાદન કર્યું ત્યારે એમ કરીને એક મુદ્દા ઉપર ચર્ચા ચાલી ગઈ છે. એમાંથી તો બધા પાના ફડાવીને ફરીને બીજી ત્રીજો ભાગ છપાવરાયો સ્પષ્ટીકરણ માટે. રમેશભાઈએ કે અમે આટલો અભ્યાસ કર્યા પછી અને આટલા તમારી સાથે સંગ કર્યા પછી પણ આ વાતમાં આટલું જ્ઞાન છે એ ખ્યાલ નહોતો આવ્યો, તો બીજાને ક્યાંથી ખ્યાલ આવશે? તમે સંપાદક છો ને, તમે જે ઊંડાણથી એ વાત લીધી છે એનો ખ્યાલ આટલા વર્ષે હજી અમને આવે છે, તો બીજાને ક્યાંથી આવ્યો હશે? માટે જ્યાં સ્પષ્ટીકરણ દેવાની જરૂર પડે ત્યાં સ્પષ્ટીકરણ આપો. ભલે જે છપાઈ ગયું, પાંચ ફરમાં છપાઈ ગયું, ભલે ફરી છાપવા પડે અને કાગળના છપાઈના પૈસા ભલે જાય, ત્રણ મહિના પુસ્તક મળું થયું. ભાઈ દિવાળી આપણે પ્રકાશિત કર્યું, શ્રાવણ વધ બીજે પ્રકાશિત કરવાનું હતું. દિવાળી ના પછી આમાં થયું હતું, દિવાળી પ્રકાશિત કરવાનું કે પછી મળું થયું હતું, સમય જયંતિ વખતે લગભગ થયું હતું. તો દિવાળીએ તો એ વાત, આસો મહિનામાં તો એ વાત ચાલે છે, પણ ઘણું ઊંડાણ છે. જે મોક્ષ, જે આ જૈન દર્શનનો પરમ રહસ્ય જેને ટોપ સિક્રેટ કહીએ એવો વિષય એમણે મૂકી દીધો છે. પત્રોમાં એવો વિષય આવ્યો છે, ચર્ચામાં એવો વિષય આવ્યો છે. એટલે તો ગુરુદેવને 30 વર્ષથી વખતે સાંભળનારા બધા ચોંકી ગયા કે આ શું વાત આવે છે, આવું હોય શકે ખરું? પેલા તો માયનામાં ના આવ્યું કોઈને. 30 વર્ષથી ગુરુદેવને એક ધારું સાંભળ્યા પછી એમ કે આવું હોય નહીં. ગુરુદેવ કે પરમ સત્ય છે. ગુરુદેવ શું કે? પરમ સત્ય છે. સાંભળનારા કે આ કઈ સમજાતું નથી, આ કઈ બેઠું નથી, આવું કઈ લાગતું નથી, આવું અમે આ તરફ ધ્યાન બીજું નથી આપણે. એવી વાતો આવે છે જૈન દર્શન નો ઉપલબ્ધ સાહિત્ય માંથી કોઈ અવલ નંબર નો વિષય લીધો છે. આખી કેટેગરી જુદી છે, આ પુસ્તક ની કેટેગરી જુદી છે. ગુરુદેવ પૂરેપૂરું વાંચ્યા પછી તો એ ભાવ કાઢ્યો છે કે એક ભાવમાં મોક્ષે જનાર આત્મા છે. પછી તો એમાંથી રિઝલ્ટ કાઢ્યું છે પૂરેપૂરું વાંચ્યા પછી કે આ આ પરિણામ હોય, આવો ઉગ્ર પુરુષાર્થ હોય તો આને બીજો ભાવ ન હોય, એક જ ભાવ આડો છે એમાં દેવનો, ચરમ શરીર થી મોક્ષ માં આવી આવ્યા છે. આ એ લક્ષણ જોયા છે એમણે, ચોથા સ્થાનમાં એ લક્ષણ જોયા, પુત્ર ના લક્ષણ પારણા માંથી
જોયા.
પોતે બોલ્યા નથી તો એમના ગુરુ બોલ્યા, પોતે ન બોલ્યા તો
ગુરુ બોલ્યા,
એમના ગુરુ બોલ્યા. એવું થયું. વાત બહાર પડવાની હોય તો ગમે ત્યાંથી બહાર પડે. શું પોતે બોલો તો હજી કોઈ માને કે ન માને, કે આ તો આત્મશ્લાઘા કરીએ છીએ. અવળું લેવું હોય તો બધેથી અવળું લે માણસ, કે આ તો આત્મ પ્રશંસા ને આત્મશ્લાઘા કરી લાગે છે. શું પોતાના વખાણ પોતે કરતા હશે? આ ગુરુએ કર્યા, લ્યો કે મારે બોલવું જ નથી. એમને વળી મક્કમ થઈ ગયા હતા કે મારે બોલવું જ નથી, કાંઈ મારું તો હંતાઈને જ રહેવું છે, ગુપ્ત જ રહેવું છે. ના પણ મારે વાત થઈ ગઈ છે ને, કોઈને વાત કરવી જ નહીં કે તમારે, કોઈને વાત ન કરવી, મારા ઉપર પ્રતિબંધ હતો. પછી લાલુભાઈ ને વાત કરી એટલે એ વખતે અમારે લગભગ 17 સાલથી મિત્રતા થઈ, 17 મારી વાત થઈ હતી, 17 મારી વાત થઈ. પણ એ તો યોગ હોય એ પ્રમાણે બને ને, એવો યોગ હતો. એમનો પછી વાત બહાર પડે. તો એવો એમ બીજો એને શાસ્ત્ર કેવું કે ન કેવું. આવી જૈન દર્શન ની ઉત્કૃષ્ટ પરમ સત્ય ની વાત હોય તો એને શાસ્ત્ર કહેવાય કે ન
કહેવાય.
આત્મા નિમિત્તભૂત જેને પોતાનો આત્મા જાગૃત કર્યો, આત્માનું ભાન જેને થયું, એમની વાણી એમાં નિમિત્તત્વ છે. સત્પુરુષની વાણી માં બીજાને મોક્ષ માર્ગ પામવાનું નિમિત્તત્વ છે, માટે એને શાસ્ત્ર કહેવાય. શાસ્ત્રનો અર્થ શું? અનુભવી પુરુષ હોય, અનુભવની વાણી હોય અને અનુભવ પદ્ધતિ એમાં વ્યક્ત થતી હોય કે કેવી રીતે અનુભવ થાય, કાર્ય પદ્ધતિ શું, અનુભવની જે વ્યક્ત થતી હોય એનું નામ શાસ્ત્ર. ભલે અઢી અક્ષર છે પણ શાસ્ત્રમાં આટલી વાત છે. અનુભવી પુરુષની અનુભવ વાણી, અનુભવને વ્યક્ત કરતી અનુભવ વાણી, એનું નામ શાસ્ત્ર. બસ પુરવાર પર અવિરોધ હોય છે, આત્માર્થ ઉપદેશક હોય છે અને ચૈતન્ય ને જાગ્રત કરનારી હોય છે. જાગ્રત ચૈતન્ય ના બેકગ્રાઉન્ડ માંથી ઉત્પન્ન થયેલી વાણી છે, એટલે ચૈતન્યને જાગૃત કરનારી વાણી હોય છે. એ વાણીને નમસ્કાર કરવામાં આવે, શાસ્ત્ર ગણીને એને નમસ્કાર કરવામાં આવે છે.
આત્મસિદ્ધિમાં પૂરેપૂરો મોક્ષ માર્ગ રહેલો
છે, અખંડ મોક્ષ શાસ્ત્ર. એ તો સિદ્ધિ વાત ગુરુદેવ સાથે થયેલી છે, એ વાત તો સિદ્ધિ ગુરુદેવ સાથે થયેલી છે કે એમની વાણીમાં અખંડ મોક્ષ માર્ગ રહેલો છે.
બરોબર,
એ વાત ચોખ્ખી થયેલી છે, સામે સામે કોઈની સાંભળેલી વાત નથી, પૂછીને નક્કી કરેલી વાત છે.
આપણે જોઈએ છીએ
શું કહે છે કે નિશ્ચય ની કર જો બંધ થાય અને નિશ્ચય થી જો આત્મામાં બંધ હોય તો બંધ કોઈ દિવસ ટળે નહીં. નિશ્ચયથી આત્મામાં બંધ મોક્ષ નથી, એનું કારણ આ છે કે બંધ પૂર્વક મોક્ષ થાય છે. પહેલાથી અનાદિથી કોઈને મોક્ષ નથી, એક પણ જીવને અનાદિથી મોક્ષ નથી. વ્યક્તિ અપેક્ષા એ મોક્ષ સાદી છે દરેક આત્માનો, જેટલા સિદ્ધાલયમાં છે બધાનો. તો બંધ પૂર્વક મોક્ષ થયો, કેમ કે તો મોક્ષ શબ્દ જ અપેક્ષિત છે. જેને બંધ હોય એમાંથી છૂટે એને મોક્ષ કહેવાય. જેલમાં ન ગયો હોય એને છૂટવાના અભિનંદન દેવાય
નહીં.
હવે હીરાના વેપારીને પકડ્યા, એ છૂટે એને અભિનંદન દેવાય કે ચાલો ભાઈ તમને અભિનંદન આપીએ છીએ કે તમે છૂટ્યા. પણ જેને કોઈ પકડી ન ગયું હોય એને કઈ છૂટવાની વાત રહે, એને છૂટવાનો પ્રશ્ન નથી. એને બંધપૂર્વક મોક્ષ છે. જો નિશ્ચયથી મોક્ષ હોય તો નિશ્ચયથી બંધ થઈ જાય છે, નિશ્ચયથી બંધ થાય તો બંધ કોઈ દિવસ છૂટે નહીં. આ ન્યાય છે. આ ન્યાય યોગીન્દ્રાચાર્ય નો છે, મૂળ ગાથાની ટીકામાં આ ન્યાય લીધો છે. શું? પરમાત્મા પ્રકાશની જે ટીકા કરી છે એ ટીકાકારે આ ન્યાય લીધો છે કે બંધ મોક્ષ આત્માને નથી એમ જો અહીંયા કહે છે અને બંધનો મોકું કરે. મૂળ ગાથામાં એ વાત છે, જીવો પરમાર્થે જોઈયા, ભગવાને જીવને પરમાર્થે કેવો જોયે છે અને બંધને મોખું કરે, બંધને મોક્ષને. આ તો ગાથા ચાલે છે કે બંધ મોક્ષને કરે નહીં તો બંધને ન કરે ત્યાં સુધી તો અમને વાત ગમે છે, પણ મોક્ષને ન કરે એ વાત અમને નથી ગમતી. શું? અમારે તો મોક્ષ જોઈએ છીએ. તો કઈ ઘરે નિશ્ચયથી જો આત્માને મોક્ષ હોય તો નિશ્ચયથી બંધ હોય, અને નિશ્ચયથી જો બંધ હોય તો બંધ કોઈ દિવસ ટળે નહીં. આ મોટી આપત્તિ આવે છે માટે બંધ મોક્ષનું સ્થાન તો સમજી લે, એ વ્યવહારના વિષયમાં જાય છે, નિશ્ચયના વિષયમાં એનો સમાવેશ નથી. અને અહીંયા નિશ્ચયનો વિષય આત્મા સમજાવો છે, દ્રષ્ટિનો વિષય આત્મા કયો કે નિશ્ચયનો વિષય આત્મા કયો, બે એક જ તત્વ છે. પ્રમાણનો વિષય આત્મા જુદો, વ્યવહારની નો વિષય આત્મા જુદો, એ બીજી વાત છે, આ બીજી વાત છે એમ કેમ છે. એટલે એ વાત સ્થાપી છે કે ઓર જો બંધ હૈ વો શુદ્ધ નિશ્ચય નહીં કર હોતા હી નહીં. વસ્તુ સ્વરૂપ છે, શુદ્ધ નિશ્ચય છે, બંધ હો તો બંધ કભી છૂટે નહીં અને મોક્ષ કોઈ દિવસ થાય નહીં. એટલે શુદ્ધ નિશ્ચય અર્થાત શુદ્ધ તત્વ તત્વ વસ્તુ ત્રિકાળ એક રૂપ કા નહીં છે, દેખને પર બંધ હોતા હી નહીં. ઓર ઇસ કારણ બંધ કે અભાવ રૂપ મોક્ષ હૈ વો ભી નિશ્ચય નહીં કર નહીં હૈ. નિશ્ચય નહીં થી નથી, સર્વથા નહીં થી એમ નથી, એમ નથી કહેતા નિશ્ચય નહીં થી નથી. વ્યવહાર નહીં થી છે એને કોને ના પાડી, એ વાત જુદી છે ને. આ વાત જુદી છે. અત્યારે જેના લગ્ન લેવાય છે એના ગીત ગવાય છે. ભલે માણસ શાશ્વત નથી, આયુષ લઈને આવ્યો છે, પણ એના લગ્ન ટાણે એના મરણ ની વાત ન કટાય એમ કે છે. જયારે કન્યા પરણતી હોય ત્યારે એના રાંધવાની ચર્ચા ન કરાય એમ કે છે. આમાં શું કેવું છે, મૂળ સ્વરૂપ ને ઓળખ્યું નથી. નિશ્ચયની ના વિષયભૂત જે સ્વરૂપ છે એની ઓળખાણ કરી નથી, એને જાણ્યું નથી, એનું જ્ઞાન નથી થયું, એટલે એની દ્રષ્ટિ નથી થઈ, એટલે એને એને બધી આપત્તિ થઈ છે. તમામ મુશ્કેલી ને દુઃખ નું કારણ આ એક જ છે. એ ટાળવાની વાત ચાલે છે, ત્યાં વચ્ચે ઓલી વ્યવહારની વાત નાખવાની વાત કરે છે, જે ટીમ પડી ગઈ છે. તો કે રવાડી અહીંયા એની જરૂર નથી, અહીં કોઈ છે જ નહીં એમ લેતો. એ અભૂતાર્થ છે, પણ એ નિશ્ચયની અપેક્ષા એ અભૂતાર્થ છે. વ્યવહારની અપેક્ષા એ તે ભૂતાર્થ છે. એ તો 14મી ગાથા લીધી, એ 13 અને 14મી ગાથામાં એ વાત છે. આખી
પરમ કૃપાળો શ્રી સદગુરુદેવનો જય હો જય હો જય હો.